પૂજ્ય બેનશ્રીનો સમ્યક જયંતિ મહોત્સવ આવી રહ્યો છે, એ નિમિત્તે આપણે પૂજ્ય બેનશ્રીના વચનામૃત ઉપર સ્વાધ્યાય લેશું. એમાં એમનો 10 નંબરનો બોલ છે, પાનું ચોથું છે, 10 નંબરનો બોલ છે. એ પહેલા ગુરુદેવશ્રીના પ્રવચનમાં દોલતરામ દીકરા 6 ઢાળા ઉપરનો 4થી ઢાળાનો વારંવાર ગુરુદેવશ્રી ક્યાં આવી જતા હતા પાછા, સમ્યક જ્ઞાન માટેની વાત લઈને આખી કોટી ઉપાય નહીં અનંત ઉપાય કરીને પણ આ સમ્યક જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય એ નથી. ને એમાં 3 બોલ કઈ ગુરુદેવશ્રી રિપીટ એટલે 2 વાર કીધા. પરદ્રવ્યથી શું કીધું? પૃથકતા, વિભાવની વિપરીતતા અને સ્વભાવની સામર્થતા, એ રીતે 3 પ્રકારે રિપીટ. આવી રીતે જેને કહે ને શોર્ટ એન્ડ સ્વીટમાં સ્લોગન જેવું ગુરુદેવશ્રી, આમાં બધું જ આવી જાય છે. ભેદજ્ઞાન પણ આવી જાય છે અને સ્વભાવનું અસ્થિની પણ વાત એમાં આવી જાય છે. એ સિવાય ટોડરમલજીને યાદ કરીને ગુરુદેવશ્રી શું લીધું? ભાવ ભાષણ થવું જોઈએ, બહુ જ જરૂરી છે. આપણે શબ્દ ગ્રહણ કરી લીધું છે પણ ક્યારે પણ ભાવ ભાષણ, ક્યારે વિચાર આવે છે આપણને કોઈ કે ઘર કે ખુરશી કે કઈ ગમે એવું કે તો શું થાય? તરત જ જેને કે ને માઇન્ડની અંદર શું આવે છે? એક 4 પાયા હશે, એક બેસવામાં કામ લાગે એવી ખુરશી લાગી જાય, ઘર કહીએ તો એક આમ દેખાવ લાગે, ભલે ટેરેસ વાળું લે છાપરા વાળું લે, પણ જવાનો દરવાજો હશે, બાજુમાં બારી વિન્ડો હશે, સહજપણે કેવો ખ્યાલ આવી જાય? જીવનમાં આમ કેમ હશે? જેમ કે ને અમે ઘણું કરીએ છીએ પણ થતું નથી, કારણ કે આનો એટલો બધો પરિચય કર્યો છે કે એમાં એને હવે આપણને વિચારવા જેવું પણ નથી. ક્યારે કોઈ એમ કે સાકર મેં ખાધી તો આપણે પ્રશ્ન પૂછીએ, કડવી લાગી ખાટી લાગી એવું પૂછશું કે નહીં? ન પૂછીએ. કેમ નહીં? ભાઈ તમે ખાધી પણ હવે કદાચ ખાટી પણ લાગી કડવી લાગી હોય, એટલું એ પરિચય છે. કે સાકર કીધું એટલે અવિનાભાવી કોણ હોય? ગડપણ. આ એવા તત્વના શું થવું પડશે? પહેલા શ્રવણ કરવું પડશે, અભ્યાસ કરવો પડશે, પરિચય થવું પડશે, અને તો પછી અનુભૂતિ સુધી પહોંચાશે. 4થી ગાથામાં સમયસામાં કુંદકુન આચાર દેવે આપણને સ્ટેપ આપી દીધા છે, શ્રુત પરિચિત અનુભૂત. તો જીવનમાં જેમ બાહ્ય વિષયોનો એ આપણે નાચ, એ રીતે વારંવાર 5 ઇન્દ્રિયના વિષયોને એમાં શેની સાથે સરખાયો છે? દાવા નળ જેવું લાગ્યું છે તને, તારી શાંતિને બાળી મૂકે છે તને, તને એટલો પણ કેમ વિચાર નથી આવતો? 5 ઇન્દ્રિય વિષયોમાં સુખની કલ્પના ક્યારથી કરીએ છીએ? 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખની કલ્પના ક્યારથી કરીએ છીએ? ક્યારથી પ્રશ્ન જ પૂછવા જેવું નથી. એ સિવાય કરીએ છીએ શું? ક્યારથી કરીને તો ક્યાંક હજી શું લાગશે? શરૂઆત લાગશે, એ તો પૂછવાનું. અને હવે અનંત કાળના પ્રયાસના ફળમાં આપણી પાસે શું મળ્યું છે? આકુરતા સિવાય બીજું શું મળ્યું છે? કમસે કમ એ રીતે વિચાર કરીએ, વિભાવની વિપરીતતામાં એટલે એ આકુરતામય દુઃખ છે રે એવો જ્યાં સુધી વિશ્વાસ નથી આવતો ત્યાં સુધી સ્વભાવની મહિમા સામર્થતામાં નહીં જઈ શકીએ. જેમાં એકાકારપણું સુખ બુદ્ધિ પડી છે એનાથી પણ ભિન્નતાનો ભાવ આવતો નથી તો અસ્થિરૂપ સ્વભાવમાં નહીં જઈએ. દુઃખની પીડા દવા લેવા તરફ લઈ જાય છે આપણને, પણ એ રોગની પીડા જ અમને આપણને લાગતી ન હોય તો એ દવા લેવા કેદી જશું આપણે? એ રીતે સુંદર રીતે અસ્થિ નાસ્તી લઈને ગુરુદેવશ્રીએ સુંદર રીતે, સામાન્ય લાગે આમ 6 ઢાળા તો કોના માટે હોય છે સાહેબ? કોના માટે? પ્રિલિમિનરી માટે લોકોને હોય છે ને, સાવ શરૂઆત વાળામાં. અમે તો ક્યાં પહોંચ્યા છીએ? એડવાન્સ સ્ટડીમાં. ગુરુદેવજી પણ એક એમાંથી કઈક ભાવો બધા કાઢીને, તો આપણે અહીંયા પૂજ્યબેનસિંહના સમ્યક પ્રાપ્તિના એ અવસરે એમના જીવનથી વિચાર કરીએ તો એટલી નાની વયમાં પણ શું એમણે કર્યું હશે. એમાં પણ ક્યાં છે સત્સંગ નથી નહોતો મળતો એવા યોગમાં કરાચીમાં રહીને શું કર્યું હશે. એવું નહોતું કે અહીંયા ઇન્ડિયામાં રહીને 10-15 વર્ષ સુધી અભ્યાસ કર્યો અને પછી ગયા હતા, એવું નહોતું. કેટલી નાની વયમાંથી જ ગયા હતા. તો એ 3-3.5 વર્ષે ગયા હતા તો ત્યાં સત્સંગનો યોગ નહોતો મળતો. એ કોના આધારે બધું કરેલું? એમ કે ના, એ તો પૂર્વના સંસ્કાર લઈને આવેલા. બહુ સારી વાત છે. આપણે પણ વર્તમાનથી સંસ્કારનો જાગૃત કરીએ. એમણે તો કોના આધારે જાગૃત કર્યા? પૂર્વના સંસ્કારને આધારે આખી ધારા ઉત્પન્ન કરી. તો આપણને તો વર્તમાનમાં યોગ મેળ્યો છે. જેમ ગુરુદેવસિંહ એ 6 ઢાળામાંથી 3 વાર લેતો, આની પહેલા જ આવ્યું તો શું આવ્યું હતું? મનુષ્યપણું મળવું કેવું છે? દુર્લભ. પછી એમાં શું ત્રીજું બીજું આપ્યું હતું? સુકુળ, જૈન કુળ મળવું. અને એમાં પણ શું હતું? જિનેન્દ્ર ભગવાનની વાણીનો 3 બોલ લેતા હતા ગુરુદેવસિંહ. એ રીતે સતની પ્રાપ્તિ માટેના યોગની પણ દુર્લભતા લાગવી જોશે. સતની પ્રાપ્તિ નહીં, સતની પ્રાપ્તિ માટેના યોગ ભાઈના છે, એની પણ શું લાગવી જોઈએ? દુર્લભતા લાગવી જોઈએ. અને જેથી ભાઈથી એને ઉપેક્ષા વૃત્તિનો વૈરાગ્ય જાગે અને સત સ્વરૂપની એટલી મહિમા જાગવી જોઈએ કે અંતરમાં પ્રાપ્તિની ધગસ એને ઉત્પન્ન થઈ જાય. પણ નથી પણ એ સત્સંગનો વિયોગ હોય, ન મળતો હોય, એનું પણ અંદરમાં કોઈ ખેદ નથી લાગતો. આપણા માટે તો આનું જીન વાણી સમાન ગુરુ વાણી મળી છે આપણને, તેની એક દુર્લભતાને આપણને માટે પ્રાપ્તિનો યોગ મળી ગયો છે. આવા અવસરોમાં એમણે પણ પૂર્વના સંસ્કાર પણ વર્તમાનનો પુરુષાર્થ. એવું ન સમજવું, આપણે પૂર્વભવમાં ક્યાં હશું, ક્યાં હશું? આપણે પણ હોઈ શકીએ છીએ. એમાં શું છે, મહાવિદ્યમાંથી આવ્યા હશે કે સંસ્કાર હશે તો શું કરી નાખ્યા હશે, ભૂસાડી નાખ્યા હશે? સંસ્કાર એવી દળતાના રાખ્યા પણ નહીં. તો એટલા માટે એ ખેદ ન કરો. ભૂતકાળનું છે કે નહીં એની કરતા વર્તમાન તો મળી ચૂક્યો છે ને, તો વર્તમાન મેળાને કેમ કિંમત નથી લાગતી? તો જેને કરવું છે એને અલ્પ યોગમાંથી પણ ઘણું કરી શકે છે, અને જેને કરવું નથી એને સાક્ષાત તીર્થંકરના યોગમાં પણ મરી છે. શું કર્યું? એક વિચારવા જેવું છે કે જે અત્યારના પ્રત્યક્ષ, અને એ પણ વિચાર કરીએ ભલે લૌકિક રીતે, પણ દાદાજીના તીર્થંકર, પિતા, કાકા આદિ બધા તદ્ભવ મોક્ષ ગામી કોના વચ્ચે હતા? એ મરીચીનો આત્મા કોની વચ્ચે હતો? મોક્ષ ગામી જીવો વચ્ચે હતો, પણ પોતાની પાત્રતા નથી. નહીં તો એનો એ આત્મા ભવિષ્યમાં શું કરવાનો હતો? જેનો વિરોધ કર્યો છે એને સ્થાપવાના હતા એ, પણ વર્તમાન યોગ્યતા નહોતી. અરે એની સામે આપણને તો કલ્પના ન કરી હોય એવો આત્મહિત માટેનો યોગ મળી ચૂક્યો છે. ખબર નહીં રાસ એની જોઈએ છીએ આપણે. તે પૂજ્યબેનસિંહના જીવનમાંથી બધો જ પ્રકાર મળી શકે છે. અંતરંગની તમન્ના, ધગસ, તીવ્ર રુચિ એ શું કામ કરે છે? કે કોઈ સત્સંગ પ્રત્યક્ષપણે નહોતો, પણ જે અલ્પ હતો એમાંથી પણ આખી એ ધારા ઉત્પન્ન એ કરી શકે છે. એ રીતે વૈરાગ્ય સાથે પુરુષાર્થ અને પોતાના ઉપકારી પ્રત્યેની પૂર્ણ અર્પણ, તે વાત એમના જીવનમાંથી મળે છે. તે એમના જ બોલમાંથી આપણે 10મા બોલ ઉપર આપણે લેશું. 4થો પાનો છે. અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ. જેને ગુરુદેવસિંહના બીજા શબ્દો કહીએ, બધાને કઈ રીતે બોલાવતા હતા, કોને બોલાવતા હતા? ભક્તને કે કોઈ કદાચ બીજા અભિપ્રાય વાળા હોય વિપરીતે? કોને? ફરીથી કોને ભગવાન કહીને, ભલે કોઈ હોય કે નહીં પણ એક અવ્યક્તપણે પણ સંબોધન ભગવાન આત્માનું કોના પ્રત્યે હતું? ભક્ત પ્રત્યે હતું કે કોઈ બીજા અભિપ્રાય હોય વિપરીત એના પ્રત્યે? પણ કોના પ્રત્યે? જવાબ તો આવ્યો ને, દરેક પ્રત્યે ને. એ જ દેખાડે છે કે દરેક નહીં, એમને પેલા એવા દેખાતા જ નતા કે આ ભક્ત છે ને આ કોઈ વિરોધી. એને શું દેખાતા હતા? ભગવાન દેખાય. નિયમસાર માં એક કળશ આવે છે, સુબુદ્ધિ અને કુબુદ્ધિ ને પ્રથમથી શુદ્ધતા છે, એમાં કાંઈ પણ ભેદ હું ક્યાં નહીંથી જાણું. એટલો જ નાનો શ્લોક છે, કદાચ યાદ હશે તો લગભગ 71 કે 73 નંબરનો છે નિયમસારમાં. એના ઉપરનું ગુરુદેવસેનનું 20-25 એક આટલા જ ખાલી દોઢ લાઈન તમે એમ કહો તો એના ઉપર લગભગ 20-25 મિનિટ ગુરુદેવ. મુનિરાજની એક કેવી દશા હશે? પંચમ આરાના મુનિરાજ પદ્મમલધારી દેવનો એક અર્થ છે, જગતની અપેક્ષાએ એક ભેદ સ્થાપ્યો. શું ભેદ સ્થાપ્યો? સુબુદ્ધિ અને કુબુદ્ધિ, પર્યાય અપેક્ષાના બે ભેદ. અને પછી કહે છે કે એ અમારે એનું શું કામ છે? અરે અમારી પાસે જે શુદ્ધ નયની જે અધિકતા આવી છે, સ્વભાવ દ્રષ્ટિની જે અધિકતા છે, એ રીતે જોઈએ તો આ તો એક જગતથી શબ્દો બે વાપરાશે, સુબુદ્ધિ અને કુબુદ્ધિ. બાકી એમનામાં અમને કાંઈ પણ ભેદ શબ્દ શું વાપરો? કોઈ કે આ ભેદ તો પાડ્યો તમે, અરે ભાઈ તારી ભાષાથી વાપરો છે, બાકી અમારા અભિપ્રાયમાં એવો કોઈ ભેદ નથી. અને પાછું શબ્દ શું છે? સુબુદ્ધિ અને કુબુદ્ધિને પ્રથમથી જ, પ્રથમથી જ એટલે અનાદિથી જ એને શુદ્ધતા છે. તમે એને પર્યાય ભેદે બે ભેદ પાડ્યા છે. અમને તો અમારી સ્વભાવ દ્રષ્ટિ થઈ હોવાથી, સ્વભાવ દ્રષ્ટિથી જ બધાને જો જોઈએ છે તો એમને અનાદિથી શુદ્ધતા છે. અને શુદ્ધતા છે તો ભેદ છે ના પડે, જેમ અહીંયા કે છે સિદ્ધપણે જ જોઈએ છે. ગુરુદેવ શ્રી કે અમે બધાને ભગવાનપણે જોઈએ છે. અને ક્ષમાવણીનું પર્વ હોય તો શું કીધું હોય? અમે ક્યારેય કોઈ જીવને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો? આ એક ચોથા ગુણસ્થાન વર્તી ધર્માત્માની પણ દ્રષ્ટિના બળની અદ્ભુતતા છે, જે વાતને આપણે કદાચ વિચારી પણ શકતા નથી કે એમની દ્રષ્ટિ કેવી હશે. પોતાના સ્વભાવની અધિકતામાં એ બધાને સ્વભાવપણે જ જોઈ રહ્યા છે. એ કંઈક એવા માટે કે હોય છે એમાં ભેદ કઈ નહીંથી જાણો. પેલું શું આપ્યું? સુબુદ્ધિ કુબુદ્ધિ ભેદ પાડ્યો. પણ એ તો એક જગતની અપેક્ષાથી વાત કર્યું છે, બાકી છે હવે મને કેમ ભેદ ન દેખાતો? એમાં ભેદ હું કઈ નહીંથી જાણું તો કેમ? કારણ કે એનામાં પ્રથમથી શુદ્ધતા, એને હું સ્વભાવ દ્રષ્ટિથી જોઉં છું તો એનામાં અનાદિથી એક શુદ્ધતાનો પ્રવાહ રહેલો છે. એ પરમ પ્રાણામિક ભાવે બિરાજમાન ભગવાન કારણ પરમાત્મા છે, તેમાં કાંઈ પણ ભેદ, કાંઈ પણ ભેદ અને કઈ નહીંથી. તો એનો અર્થ શું થયો? કોઈ પણ ભેદ કઈ નહીંથી દેખાશે, વ્યવહાર નહીંથી દેખાશે, પર્યાય અપેક્ષાથી દેખાશે. બાકી સ્વભાવ દ્રષ્ટિમાં નિશ્ચયથી જોઈએ તો એમાં કાંઈ પણ ભેદ. અને તો પછી કોના પ્રત્યે રાગ ને કોના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય? જીવનમાં થોડા શબ્દોની અંદર પણ મુનિરાજોએ જ્ઞાનીઓ કેટલું અદ્ભુતતા ભરી દીધી. ક્યારેક આપણા જીવનમાં એક એક અનુમાન રૂપે, એક વિકલ્પાત્મક રૂપે તો પ્રયત્ન કરી જોઈએ. કોઈ જીવની વર્તમાન યોગ્યતાથી સદાય એવો છે એવો માની ન લેવો. વર્તમાન યોગ્યતાથી સ્વભાવગત યોગ્યતા તો પૂર્ણતા છે, એનો તો પ્રશ્ન જ નથી. વર્તમાન કોઈનો ઉદય, વર્તમાન કોઈનો નો કર્મરૂપ સંયોગ અને પર્યાયગત યોગ્યતા જોઈને સદાય એવો જશે ન માનો. એ મરીચીના જીવને જોઈને ક્યારે પણ એ કલ્પના લેવું કે જો એના પ્રત્યેની છે તો એને જ આપણે પૂજ્યપણે માનવાના છીએ. સિંહના પર્યાયમાં જોઈને પૂર્વ ભૂમિકામાં માંસ ભક્ષણ આદિનું જે હોય એ જોઈને યોગ્યતા ન માની અલ્પકાળમાં જે મોક્ષ માર્ગી થવાના છે. કોઈ જીવની હોય પર્યાયગત યોગ્યતા, અરે એ પર્યાયગત યોગ્યતા અથવા એનું પરિણમન છે, એની જવાબદારી ફળ એ ભોગવવાના છે. મને એના પ્રત્યે હોય તો એવી હોવી જોઈએ કે અરે એ પણ આ એની વિપરીત યોગ્યતા છોડીને માર્ગમાં આવે એવી ભાવના હોય, પણ એની વર્તમાન યોગ્યતા જોઈને સદાય એવો જ છે, એવો જ રહેશે એવી કલ્પના ન કરીએ. તો એ આખી દ્રષ્ટિ અહીંયા બદલાવા માટે આપણે શું છે, અમે બધાને ફરીથી લઈએ, બધાને એટલે કોણ, કેવા જીવ માત્ર એટલે કોણ, એટલે જૈન ધર્મ માનનારા કે એનાથી વિરુદ્ધ કે કોણ, બધા ફરીથી એ ભેદ આપણે જ નજરમાં લઈએ છીએ, એમના નજરમાં તે છે જ નહીં કે કોઈ પણ હોય જીવ માત્ર. અરે નિગોદ નો એકેન્દ્રિયથી માંડીને બધા એક વિચારવા જેવું છે, બધામાં એટલે કોણ લીધા, ક્યાંથી લીધા, નિત્ય નિગોદ એકેન્દ્રિયથી માંડીને હજી અધૂરા ક્યાં સુધીના, સિદ્ધ ભગવાન સુધીના હોય તો એ બધા સિદ્ધ ભગવાન જ છે. એ અંતર સ્વભાવ દ્રષ્ટિથી જોવા વિચારવા એ પણ એક કેટલી અંદરની સ્વભાવગત મધ્યસ્થા હશે ત્યારે આ ભાવ આવી શકે. બધા જ લઈ લીધા તો બધામાં સિદ્ધ સુધી આવી શકે નહીં, ત્યાં સુધી લે, ક્યાં સુધી લેવા, સંઘની લેવા ખાલી, ચોથા ગુણ સ્થાન સુધી ક્યાં સુધી નહીં. જીવનમાં આ એક અંતરંગની અરે શ્રદ્ધાએ જ્યાં પોતાના પૂર્ણ તત્વને જોયું છે તો એની અધિકતામાં એને ક્યાંય શું નથી દેખાતું, શું નથી દેખાતું, વિપરીતતા તો દેખાતી નથી, અપૂર્ણતા જ દેખાતી નથી. શબ્દ શું મહત્વ છે, સિદ્ધપણે તો સિદ્ધપણામાં શું આવે, વિપરીતતા કે અપૂર્ણતા આવે. આ શ્રદ્ધાનું બળ સાથે એક ભાવના એવી જાગે છે તો મારા માટે એક રીતે વિચાર કરે આખું જગત મારા માટે કેવું છે, વિપરીત જ્ઞેય છે તો જ્ઞેયમાં શું જોવાનું હોય, વિપરીત પણ લેવો કે અધૂરા પણ શું છે. અરે જ્ઞાન કરવા યોગ્ય છે, એમાં ક્યાંય રાગદ્વેષ કરવા યોગ્ય નથી. આખા જો વિશ્વને આપણે જ્ઞેય તરીકે કરીએ તો જ્ઞેય કોને કહેવાય, રાગ કરવા યોગ્ય કે દ્વેષ કરવા યોગ્ય. અરે રાગ દ્વેષ કરવા યોગ્ય નથી એ જ્ઞેય છે, તો મારા માટે જ્ઞાન કરવા યોગ્ય છે. અને જ્ઞાનમાં ક્યાંય રાગ દ્વેષ નથી, જ્ઞાન ભાવમાં રહેતા નથી, એટલે એકત્વપણામાં રાગદ્વેષ ઉભા કરીએ. તો અમે બધાને કોઈને એમ થાય આવું બધું કરશો તો આ કઈ દુનિયા આમ ચાલે નહીં ને, દુનિયામાં કામ બધું ચાલે, કોઈક આપણને બહુ હેરાન કરતો હોય અને પછી એને શું, એને કહેવાનું નહીં પણ આપણે વિચારવાનું, શું વિચારવાનું, એ કેવો છે, સિદ્ધપણે છે એમ જ જોવું કોઈ હેરાન કરતો હોય તો. અરે એકવાર સિદ્ધપણે જોજે પછી તને હેરાનપણે દેખાશે કે એ જ્ઞાતાપણે દેખાશે. પહેલેથી જ આપણે શું લઈ લીધું, અભિપ્રાય શું કરી લીધો છે, આપણા મિથ્યા અભિપ્રાયને આગળ રાખીને વિચારીએ છીએ. વસ્તુ સ્વરૂપને ઓળખીને પછી આપણે વિચારતા નથી, પહેલેથી શું લઈ લીધું, એ મને શું કરે છે, હેરાન કરે, તેનો અર્થ શું થઈ ગયો, કયો ભાવ ઉત્પન્ન થઈ ગયો, દ્વેષનો અણગમાનો ભાવ ઉત્પન્ન કર્યો, પછી તને શું સિદ્ધપણું દેખાશે તને. અરે જ્ઞાનીના જગતને જોવું છે, છૂટ છે, જ્ઞાનીના અભિપ્રાયથી જોજે, તારા અભિપ્રાયથી નહીં. તો અમે બધાને પછી શબ્દ શું છે, સિદ્ધપણે કથનચિત દેખીએ છીએ. જૈન દર્શનમાં શું હોય, કેવું હોય, સર્વથા હોય કે કથનચિત હોય, બહેનો એક જ હોય, પરસ્પર વિરુદ્ધ થોડી હોય. જીવનમાં એ દ્રષ્ટિનું બળ કેવું હશે કે કથનચિત નહીં, કથનચિત અનેકાંતમાં લેવું. શ્રદ્ધામાં નયમાં શું હોય, નયમાં એક જ ધર્મ છે તો નયમાં એકાંત છે, પ્રમાણમાં અનેકાંતમાં કથનચિત છે. તો અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ, એનો જ બીજો અર્થ, અમે તો બધાને ચૈતન્ય જ દેખી રહ્યા છીએ, દેખીએ છીએ, દેખી રહ્યા છીએ. એ શું દેખાડે, શું દેખાડે, ભૂતકાળ કે ભવિષ્ય, વર્તમાન ધારા, વર્તમાન એક સમય પણ નહીં, વર્તમાન ધારા, ચાલુ વર્તમાન. એને કે અમે તો જો પૂજ્ય બેનસી પોતાની વાત સાથે, એ કોઈ પણ આવા જે ધર્માત્મા છે, મોક્ષ મારી સાધક આત્મા, એની સાથે લઈને અમે તો બધાને ચૈતન્ય જ દેખી રહ્યા છે. પોતે પોતાને ચૈતન્યપણે જો સ્વીકારે છે તો જગતમાં પણ શું દેખાય છે? આ બધા બધા આત્મા કોણ છે? સંસારી છે, સંસારીમાં ત્રસ સ્થાવર છે, સ્થાવરમાં પાંચ પ્રકાર, ત્રસમાં પણ બે ઇન્દ્રિયથી નહીં લઈને કોઈ જ ભેદ. અરે એ કર્મ સાપેક્ષ, શરીર સાપેક્ષ અમે એને જોતા નથી. અમે એને નિરપેક્ષ ચૈતન્ય ભાવપણે જોઈએ છીએ. આપણે બધાને કહેવા જોઈએ છે, કાં તો ગુણસ્થાન વાળા, માર્ગના સ્થાન વાળા, જીવસ્થાન વાળા, કેટલા પ્રકાર છે? તો ઘણા ગતિ વાળા. આપણે કઈ ગતિ વાળા છીએ? એમાં પૂછો છો શું? હવે મનુષ્ય ગતિ વાળા છીએ ને એમાં શું છે? ક્યાં કુળ વાળા છે? મનને મનને ક્યારેય સંયોગથી ઓળખતા નહીં. જ્ઞાનીઓએ પોતાને પોતાના સ્વભાવથી ઓળખે છે, તો આપણી પણ ફરજ બને છે કે એમને પણ સ્વભાવવાન જોવા જેવા. તો અમે તો બધાને કાંઈ જ પણ ભેદ નહીં, બધા સરખા. સોનું અને કથિર બે જુદા હોય કે નહીં? શું કાચનો ટુકડો અને એક હીરો જુદા છે કે નહીં? નથી. તો કોઈ તમને કાચનો ટુકડો આપીને હીરો લેશે તો આપી દેશે ને? પિત્તળ આપીને કોઈ સોનું લઈ લેશે તો વાંધો નહીં ને? નહીં ને, એ તો વાંધો તો આવે છે. અહીંયા છે કે સ્વભાવની દ્રષ્ટિમાં કાંઈ જ ફેર દેખાતો જ નથી. એવું એક શ્રદ્ધાનું બળ. અરે અનુભૂતિ પૂર્વક પેલા એક વિકલ્પાત્મક માત્ર લાવ. અનુભૂતિ પૂર્વકનું શ્રદ્ધાનું એક સમ્યકપણું થાય એ પહેલા એક અનુમાન જ્ઞાનમાં એક ભાવના તો આવી કરજે કે જગત આખું મારા માટે ન તો કોઈ, મને જ્ઞેયમાં ભેદ નથી પાડવા. અને જ્ઞેયમાં ભેદ પાડશે એણે ખરેખર જગતને જગતપણે જોયું જ નથી. જગતને જગતપણે જોઈએ તેમાં શું થવું જોઈએ? ભિન્નતા કે એકત્વ? જેમ કહીએ આ મારો પાડોશી છે તો એમાં શું થવું જોઈએ, એકત્વ કે ભિન્નત્વ? એકત્વ નહીં, કોમન બાઉન્ડ્રી હોય તો. અરે પાડોશી કહેતા જ એમાં ભિન્નતાનો ભાવ જાગૃત થવો જોઈએ. એમ જગત કહેતા જ એમાં જ્ઞેયત્વપણાનો ભાવ થવો જોઈએ. એમાં ઈષ્ટ અનિષ્ટની મારાન તારા એવા ભેદ હોવા ન જોઈએ. તો અમે તો બધાને ચૈતન્ય જ દેખી રહ્યા છીએ. નિરંતર ધારા પ્રવાહે આ આખું ચાલી રહ્યું છે. અસ્થિ આ વાત કરી, હવે નાસ્તિ. કોઈને કોઈને એટલે ફરીથી કોઈને એટલે બીજાને એટલે કેવા લેવા? કોઈને એટલે બધા બીજા બધા, કોઈને કોઈને પણ. જેટલી અસ્થિ છે એટલી જ નાસ્તિ લેવાની છે. બધાને જોઈએ છે એમાં અહીંયા કોઈને પણ, એમાંથી કોઈ પણ એક ભાગલા ન પાડવા. રાગદ્વેષ વાળા કોઈકને, રાગદ્વેષ વાળા કોઈને એમ નહીં. અમે તો બધાને કેવા જોઈએ છે? એ ચૈતન્યમાં ભગવાન રૂપે સ્થિતપણે જોઈએ. કોઈને અમે રાગદ્વેષ વાળા દેખતા જ નથી. આ અસ્થિ નાસ્તિનો સુમેળ છે. બધાને ભગવાનપણે જોવા ને પછી રાગદ્વેષ વાળા જોવા, એ તો વિપરીતતા થઈ, એકબીજાનું વિપરીત પણ થયું. બધાને જો આ રીતે જોઈએ છે તો અમારા અભિપ્રાયમાં અમને કોઈ રાગદ્વેષ વાળા દેખાતા જ નથી. અને રાગવાળા દેખાશે તો ભગવાનપણે નહીં દેખાય, અને ભગવાનપણે દેખાશે તો રાગદ્વેષ વાળા નહીં દેખાય. આ પરસ્પર એ રીતે અસ્થિ અને નાસ્તિનો શું છે? સુમેળ છે. તો કોઈને અમે રાગદ્વેષ વાળા દેખતા જ. હવે અહીંયા કોની સુધી વાત આવી? એક જ્ઞાનીની દ્રષ્ટિમાં, જ્ઞાના અભિપ્રાયમાં કેની એ વાત આવી. હવે સામે લઈ જાય છે કે સામો જે જીવો છે બધા, એ ભલે ને, શબ્દ છે ને એ ભલે ને, ભલે ને એટલે આપણે શું કરીએ? ભલે ને શબ્દ આમ સામાન્ય ક્યારે? અરે ભાઈ ભલે ને ઈ કરતો, આમ ભલે ને કરતા શું છે? ખબર છે અને છતાં એને ઇગ્નોર કરીએ છીએ, ગૌણ કરીએ છીએ. એ ભલે ને શબ્દ ક્યારે વાપરતા હોય છે? ઘણા કહેતા ભાઈ આ ભાઈ એવા, ભાઈ ઠીક છે ભલે ને, ઠીક છે આમ કરીને. એમ અહીંયા જ્ઞાનીઓ પોતે પોતાની વાત કરી લીધી. હવે એ એ જે સામાજીવ છે એ પોતાને કેવો માને? તો કે ભલે એને એની પણતી છે, એની જવાબદારી છે, એનું ફળ પણ એની પાસે. પણ ખબર નહી ઘણી વાર અમને એને આમ કરવું જોઈએ, હોય ને આવે ને ભાવ આવે કે નહી? અરે એના પરિણામની જવાબદારી તને કોને આપી છે? તને તારા પરિણામને વ્યવસ્થિત થાય એને તને પુરુષાર્થ નથી, અને બીજાને એને આમ કરવું, તે કોણ છે? એ પડ રહ્યો છે, એનું પરિણામ એને આધીન છે, તને એનો કોઈ અધિકાર એ નથી. અને છતાં એના પરિણામના કર્તૃત્વનો એટલો અભિપ્રાય હોય છે, એની બદલે અહીંયા એ ભલે ને. અરે એની આજે એવી યોગ્યતા છે કાલ ઉઠીને આપણા કરતા વહેલે પહોંચી શકે છે, એવું શક્ય હોય છે? જે આપણે કદાચ દ્રષ્ટાંતો પુરાણ માંથી લઈએ, મરીચી નો આત્મા અને પાર્શ્વનાથ ભગવાન નો, આપણે કોને બ્લેમ કરતા જઈએ છીએ એક એક ભાવમાં? કોને? મરીચી ને, જ્યાં એક એક ભાવમાં આવીને કઈ કરે છે ઉપસર્ગ આદિ ને બધું. અરે એ જ ભાવમાં સમ્યક દર્શન પામી જાય છે, અને આપણે એ કરતા કરતા હજી શું કરીએ છીએ? મરીચીને કરીને શું કરીએ છીએ? એ જ રાવણને કરીને અને એ તીર્થંકર થઈ જશે. એટલે જ વર્તમાન એની યોગ્યતા હો ભલે ને ખબર છે, પણ એની યોગ્યતા એની છે, એનું પરિણમન છે, એનું ફળ પણ એને છે. એટલે કોઈના પણ ઉદયની, એના સંયોગની કે એના યોગ્યતાના પરિણામની ચિંતા કરવી નહીં, અને એનાથી એનું માપ કાઢવું નહીં. પણતી એક સમયની છે, યોગ્યતા પલટી જતા વાર પણ એ નહીં આવે. તો ભલે ને પોતાને ગમે તેવા માનતા હોય, બે પ્રકાર લઈ લીધા, પોતાને સિદ્ધ સમાને માનતા હોય કે પોતાને સંસારી રૂપે માનતા હોય, ગમે તે એના પરિણામ છે એની જ. આનું નામ શું આવ્યું? એક ઉપેક્ષા વૃત્તિ આવી, અને સિદ્ધપણે જોવે છે એમના પ્રત્યે, આપણી જેવા પ્રત્યેની એક કરુણા આવી. અમે સિદ્ધપણે જોઈએ છીએ એની, કદાચ પર્યાયને પણ જોઈને ગૌણ કરીને એને સિદ્ધપણે જોવે છે, સાથે કરુણા પણ. એ ભલે ને પોતાને ગમે તેવા માનતા હોય, ચાહે સો પોતાના સ્વરૂપનો સ્વીકાર કર્યો છે નથી કર્યો, વર્તમાન યોગ્યતા છે, બીજા સમય પલટતા આપણને સમ્યક દર્શન પામવા માટેની ઓપોર્ચ્યુનિટી, તક, અવસર ક્યારે છે? ક્યારે? ઓલું પરીક્ષા પેલા દેતા હતા 6 મહિને ફરીથી લેવાતી હતી, અહીંયા આપણે કેટલા વખત રાહ જોઈ? તરત જ એટલે કેટલા કલાક પછી? 2 કલાક. કેટલા જીવનમાં એ રીતે સમયસારની 69-70 ગાથાની ટીકામાં અમૃતચંદ્ર સહજ ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને એવા શબ્દ વપરાય. તારા માટે હર સમય કેવી છે? સહજ ઉદાસીન લઈને વૈરાગ્યની વાત એટલા માટે લીધી, એકત્વ તોડાવવા માટે. કારણ કે આશ્રવો સાથે, એમાં શબ્દ શું છે? આશ્રવો સાથે તને સંયોગસિદ્ધ સંબંધ છે, તાદાત્મસિદ્ધ સંબંધ નથી. અને સંયોગસિદ્ધ સંબંધ હોવાથી શું થઈ શકે છે? સંયોગ છે તેનો વિયોગ થઈ શકે છે. તાદાત્મપણું હશે, એકત્વપણું હશે, તદ્રુપપણું હશે તો કોઈ દી નહીં છૂટે. પણ એ આશ્રવો સાથે કરતા કર્મ અધિકારની પહેલી 2 ગાથાઓ છે, અને એમાં કોનાથી કરાવે છે? આત્મા તણે આશ્રવ તણો ભેદ જ્યાં જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. તો એમાં આશ્રવ સાથેનું કરતા કર્મ પણ છે વાત લઈ નાખી લીધી છે. તો એની સાથે કેવો છે? આશ્રવ સાથે કેવો સંબંધ છે? તદ્રુપ પણ નહીં, સંયોગ સહિત સંબંધ છે. અને સંયોગ કોનું નામ કહેવાય? જે મળેલું છે એ જવાનું છે. તો એ રીતે અહીંયા કે એ સહજ ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને ગુરુદેવજી એનો અર્થ કરે છે, તારા માટે એ હર અવસર એનાથી ભિન્નતા કરવાનો છે, અને છતાં એમાં એકત્વ કરે છે. એમ અહીંયા એ ભલે ને પોતાને ગમે તેવા માનતા હોય, પણ અહીંયા સુધી કોની વાત આવી? સામાજીઓની. હવે પોતા ઉપર લે, પણ જેને, જેને એટલે અહીંયા કોણ લેવા છે? સાધક આત્મા, અંતર આત્મા, ધર્માત્મા, જેને ચૈતન્ય અને કેવો છે? પોતે આત્મા ઉઘડો છે. ફરીથી, ચૈતન્ય આત્મા ઉઘડો છે. ઉઘડો છે કે ઢંકાયેલો છે? આત્મા કેવો છે, વ્યક્ત છે કે અવ્યક્ત છે, બે છે. આપણે તો બધું હાજ પાડવાની અને કાનમાં તો બધું અહીંયા છે કે પર્યાયમાં હવે ઉઘડો છે. જે અનાદિકાળથી તને દ્રષ્ટિમાં નતો આવતો એટલે ઢંકાયેલો છે. બાકી તો સ્વભાવ કેવો હોય, હંમેશા કેવો હોય, એ અવ્યક્ત છ બોલમાં કીધો છે, કોઈની સાથે કમ્પેરિઝનમાં કર્યો છે. છ દ્રવ્યોને તમે વ્યક્ત કહો તો આ અવ્યક્ત છે, વેદનમાં આવતા કસાય ભાવને વ્યક્ત કહો તો અવેદક આત્મા સ્વભાવ એ અવ્યક્ત, ક્ષણિક પર્યાયને પ્રગટ કહો તો આત્મા એની અપેક્ષાએ ભિન્ન હોવાથી અપ્રગટ અવ્યક્ત, એટલે કમ્પેરિઝન. બાકી સ્વભાવ કેવો હોય, વ્યક્ત જ હોય, કેમ ઢંકાયેલો, આચ્છાદિત, છુપાયેલો એવું કેમ ન હોય, કેમ ન હોય? કદાચ કોઈને આપણે કેવો કે આ ઢંકાયેલો છે, આચ્છાદિત છે, તો એને શું કરવું, તો શું હશે, કોકની સાપેક્ષતા હશે. તો સ્વભાવ કેવો છે, નિરપેક્ષ છે, અને નિરપેક્ષ હોવાથી એને જગતમાં કોઈ ઢાંકી શકે, આચ્છાદિત કરી શકે એવું છે જ નહીં. માટે સ્વભાવ સદાકાળ વ્યક્ત પ્રગટ છે, પ્રદ્યોતમાન. છેલ્લા બોલમાં એમાં છે ને ઉદાસીપણે પ્રદ્યોતમાન, છઠ્ઠા અવ્યક્તના બોલમાં એમ. અહીંયા જેને ચૈતન્ય આત્મા ઉઘડો છે, ફરીથી સ્વભાવ તો ઉઘડેલો જ છે, હવે પર્યાયમાં પણ જેને પ્રગટ ઉઘડો છે તેને બધું ચૈતન્યમય જ ભાસે છે. ચૈતન્યમય એટલે બધા જ પોતાને તો ચૈતન્યમય જાણે છે, જગતના બધા જીવોને પણ એક ચૈતન્યમય, જ્ઞાનમય, ભગવાનમય એ જાણે છે. આ આખું આખા જગતથી ઉદાસીનપણે ચૈતન્યની જ્યાં અધિકતા અનુભૂતિમાં થઈ છે ત્યાં આખો કેવો અભિપ્રાય પલટી જાય છે એ વાત આપણને થોડા જ લાઈનમાં શબ્દોમાં આપણને એ કહ્યું છે કે અરે એકવાર આવી દ્રષ્ટિ કેળવવા જેવી છે. કમસે કમ જીવનમાં પણ એક અભિપ્રાય એવો બંધાઈ જાય છે કે કોક મને કોક શું કરતું હોય છે, નુકસાન કરતું હોય છે, કોક મને શું કરતું હોય છે, મદદ લાભ કરતું હોય છે. આત્મામાં નુકસાન શું હશે, આત્મામાં નુકસાન એટલે શું? બારમાં તો કહેવાય આર્થિક રીતે કરે, શારીરિક રીતે કરે, સામાજિકમાં પણ મારું નામ બગાડે, તો અહીંયા તો ચૈતન્યમય હું આત્મા છું, એનું નુકસાન શું હોય? એમાં શું એક પણ ગુણ કોઈ ઓછો કરી દે છે? એક પ્રદેશ અસંખ્ય છે એમાંથી કોઈ ઓછો કરી શકે છે? તો હું કોને ધારીને બેઠો છું? હું અસંખ્ય પ્રદેશમાં મારા આનંદ ગુણોને ધારીને બેઠો છું. હવે એમાંથી જો કાંઈ ઓછું જ થતું નથી તો કોઈએ મને બગાડ્યું એ વાત ક્યાંથી આવે? ભાઈ એવી બધી મોટી મોટી વાત છે ને અહીંયા સારી લાગે, બહાર નીકળીને આ એપ્લાય ન થાય ને, એપ્લાય નથી થતી તારો અભિપ્રાય છે. એકવાર અપ્લાય કરનારા અનંત જીવો અનંત સુખને પામી ગયા છે, તું એપ્લાય નથી કરતો એ તારો મોહભાવ દેખાડે છે. અરે શું જ્ઞાનીના શબ્દોનો તને વિશ્વાસ નથી, અને વિશ્વાસ નથી તો આ કેમ એપ્લાય થાય એવો પ્રશ્ન કેમ ઉઠે છે? આપણે એપ્લાય નથી કરતા એ આપણી શું છે, નબળાઈ છે, ઓછપ છે, વિપરીતતા છે. જ્ઞાનીઓએ જે કાંઈ આપણને સિદ્ધાંત કીધા છે એ જીવનમાં શબ્દો માટે જ કીધા છે કે એના ભાવ ભાષણ કરીને પ્રણમન કરવા માટે ના? ક્યારે પણ આવા બે ભેદ પાડવા નહીં. આ થિયરી બહુ સારી છે પણ પ્રેક્ટિકલ બધું બીજું હોય એવી કલ્પના પણ કરવી નહીં. તો અહીંયા આપણને બહુ જ સુંદર રીતે કરીને કે જેને આત્મા ઉઘડો છે, આત્માની અનુભૂતિ થઈ છે. અરે સ્વભાવની અધિકતામાં ખરેખર જો વિચાર કરીએ, સ્વભાવની અધિકતામાં કોણ સ્વભાવમાં દેખાશે, જડ કે ચેતન? જેને સ્વભાવની અધિકતા લાગી, અનુભૂતિ થઈ ગઈ, એને હવે કોણ દેખાશે સ્વભાવમાં, જડ કે ચેતન? અરે બંને સ્વભાવમાં દેખાશે. સર્વે માયના પૂતગલ એક સ્વભાવ, એને પણ પરદ્રવ્યની પરણતીમાં ખાસ પૂતગલ જ લીધું, કારણ કે ઇન્દ્રિય આધીન બધા પૂતગલ જ આવતા હોય છે. એમાં વાત આવે છે ને, ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને મનને નહીં પ્રસન્ન, રજકણ વિદ્યુ ત્યાં વૈમાનિક દેવની, કઈ ફરીથી કલ્પના આવે છે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક, ગુરુદેવ શું એના માટે કહેતા હોય છે વૈમાનિક દેવની માટે થોડુંક. અરે જેની લાદીનો એક ટુકડો પણ કરોડોની નો હોય, એક લાદી જેને જેમ કે ને, તો પછી એને શું હશે એમ. એ સર્વે માયના પૂતગલ વિવિધ સ્વભાવ જો, ફરીથી એક ખાલી વિચારવા જેવું છે, પોતાના સ્વભાવની અધિકતા આગળ પણ કોઈ પણ બાહ્ય પૂતગલ રૂપ સંયોગ, બીજા તો ધર્માસ્યધન કહે ને, મનના વિષય ખાલી અનુમાનના બને, બાકી તો ઇન્દ્રિયના વિષય નથી. સર્વે માયના આખો રેન્જ વિચાર કરીએ, એક પરમાણુ થી માંડીને વૈમાનિક દેવની, સર્વે માયના પૂતગલ એક સમાન, આ સ્વભાવ દ્રષ્ટિની ચમત્કાર છે. ચૈતન્ય ચમત્કાર શબ્દ આવતો હશે શાસ્ત્રમાં, કોઈ દી વિચાર્યું ચૈતન્ય ચમત્કાર એટલે શું? ચૈતન્ય ચમત્કાર આગળ ક્યાંય પણ સંયોગની અધિકતા નહીં ભાસે, જેની પ્રત્યક્ષતા ભાસે એમાં ક્યાંય અધિકતા નહીં લાગે, તો એ અહીંયા આપણને કે બધું જ ચૈતન્યમય ભાસે છે. ચલો એનાથી આગળ 11 નંબરનો બોલ લઈએ. આજે 11મો બોલ છે, કદાચ ખબર હશે કે આ શાસ્ત્ર જ્ઞાન કઈ ગાથામાંથી આવા શબ્દો આવે છે. આમાં જે છે ને અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ બે શબ્દો આવે છે ને, એ પ્રવચન સારમાં ચારિત્ર અધિકાર છે, ચરણાની ચોલિકા એમાં 230 ને 231 ની ગાથાઓમાં આ વાત આવતી હોય. પેલા લઈએ અપવાદ માર્ગ એટલે શું અને ઉત્સર્ગ માર્ગ એટલે શું. આ કોની વાત ચાલે, અપવાદ માર્ગ ને ઉત્સર્ગ માર્ગ કોને લાગુ પડે? સાધક દશામાં લાગુ પડે છે. ત્યાં તો મુનિરાજની વાત છે એટલે એની મુખ્યતાથી. આપણા માટે કેવો છે, ઉત્સર્ગ માર્ગ છે કે અપવાદ માર્ગ છે, શું છે? માર્ગ જ ક્યાં, સંસાર માર્ગ છે, કેવું હોય તો માર્ગ બંધ માર્ગ છે. અહીંયા તો સાધક દશા પ્રગટ થઈ છે, એમાં બે ધારા છે. એક કેવી છે, મોક્ષ માર્ગની ધારા છે, અને કોની ઓછપ રહી છે, વિપરીતતા નથી રહી, હવે કોની ઓછપ રહી ગઈ છે, ચારિત્ર સંબંધી પુરુષાર્થની ઓછપ રહી ગઈ, વિપરીતતા તો છૂટી ગઈ છે. એક શ્રદ્ધાના સમ્યકપણા બધામાં સમ્યકપણું લાવી દીધું છે, હજી રહી ગયું છે શું છે, ચારિત્રના પુરુષાર્થમાં કમી રહી ગઈ. આખું ચોથા ગુણસ્થાન થી 12મા ગુણસ્થાન સુધી બધું શેની વાત છે, આખું 12મા ભલે યથાખ્યાત થઈ ગયું પણ 10મા છેલ્લા સમય સુધી શેની છે, ચારિત્રની અપૂર્ણતાની વાત છે. તો અહીંયા જે સાધક દશામાં ઉત્સર્ગ માર્ગ એટલે જેટલી જેટલી વિતરાગતા થી, કેવું છે, ઉત્સર્ગ માર્ગ છે, અને જેટલો હજી ભૂમિકા અનુસાર રાગ બાકી રહ્યો છે કોનું છે, ફરીથી કોણ બાકી રહ્યો છે, રાગ કે શ્રદ્ધા? શ્રદ્ધા નહી, શ્રદ્ધા તો શરૂઆત થઈ છે ચોથે ગુણસ્થાન, શ્રદ્ધાની સમ્યક શ્રદ્ધાની શરૂઆત કેટલામ ગુણસ્થાને થાય, સમ્યક શ્રદ્ધાની શરૂઆત કેટલામાં ગુણસ્થાનથી થાય, આટલો પ્રશ્ન છે ખાલી, ચોથે થી થાય ને. અરે ભાઈ એના માટે સરુ ને પૂર્ણ, અધૂરું ને પૂર્ણ નહીં, ચોથે જ થાય ને, ચોથે જે થશે પૂર્ણ જ હશે. ફરક આખો કોનો પડે છે, ચારિત્ર સંબંધીનો, પછી જ્ઞાન પણ લઈ શકે ક્ષોપસમ માંથી ક્ષાયક થવાની, પણ મુખ્યતા છે એના સાથે ચારિત્ર સાથે છે. તો એ અહીંયા સાધક દશામાં જેટલી જેટલી વિતરાગતા છે એનું નામ શું છે, ઉત્સર્ગ માર્ગ છે, અને હજી જેટલી ચારિત્રની કમજોરીનો રાગ રહી ગયો છે તેનું નામ શું છે, અપવાદ માર્ગ. અપવાદ માર્ગ એટલે શું, આમ ખાલી અપવાદ એટલે શું હશે, અપવાદ એટલે શું હશે, એટલે જે એક્સેપ્શનલ હોય છે, કરવા યોગ્ય નથી પણ ચાલ થઈ જતો હોય છે, અપવાદ એટલે એ જે કોઈ રાગ છે એ કેવો છે, કરવા યોગ્ય નથી પણ એ ત્યારે ઓછપ હોવાથી થાય છે. એ કરવા યોગ્ય છે એવા અભિપ્રાયથી નથી થતો, પણ બીજો પુરુષાર્થ થતો નથી એટલે ઉપડતો નથી એટલે એ થાય છે, તો તેનું નામ શું કહેવાય છે, અપવાદ માર્ગ. અને એ ત્યાં મુનિરાજને માટેની વ્યાખ્યા છે, પૂજ્ય બેનસી અહીંયા આપણા માટે, મુમુક્ષુ એટલે આપણા માટે, અને જ્ઞાનીઓથી લઈ ચોથેથી લઈને મુનિરાજને એનો શું નથી હોતો, ચલો વાંચીએ થોડું. મુમુક્ષુઓને તથા જ્ઞાનીઓને અપવાદ માર્ગનો કે ઉત્સર્ગ માર્ગનો સુરનો હોય, આગ્રહનો એટલે ગમે તે હોય ચાલશે અમારે તો બધું. અરે પણ એમાં લખ્યું છે આગ્રહ ન હોય એમ. અરે ભાઈ આગ્રહ ન હોય એટલે ગમે તેમ નથી, આગ્રહ ન હોય એટલે હઠ ન હોય. કેમ ન હોય હઠ? કેમ ન હોય? નહીં કેમ આપણને એવું નથી, ના મારે તો પુણ્ય અથવા ચોથે ગુણસ્થાન થાય એટલે મારે તો શુદ્ધોપયોગમાં જ રહેવું છે, મારે વિકલ્પમાં આવવું, એવું હોય કે નહીં? એવું હોય કે નહીં? અરે એવી ભાવના હોય પણ હઠ ન હોય, બે મોટો ફરક છે. શું હોય છે? મુનિ દશાની ભાવના હોય, ભાવના હતી પણ પોતાની એવી યોગ્યતા તે વખતે ન જોઈ તો અપૂરો અવસર કરીને ભાવના ભાવી. શું હતું? ભાવના કોઈ પણ જ્ઞાની ચોથા પાંચમ વાળા હોય તો ક્યારે અમે એ દશા પ્રાપ્ત કરીએ, અપૂરો અવસર. પણ એ ભાવના જ પ્રમાણે પુરુષાર્થ ન થતો હોય તેની હઠ ન હોય. ભાવના કોને કરવા યોગ્ય છે? એમને તો છે જ, આપણે પણ કરવા યોગ્ય છે, પણ એનું શું ન હોય? હઠ ન હોય. હઠમાં સહજતા નથી અને સહજતામાં હઠ નથી. સહજતા છે. કોની સહજતા છે? તે ભૂમિકામાં પુરુષાર્થની અને જેટલી નથી કમજોરી તો એનાથી આગળ વધવાની ભાવના હોય છે, એ સહજતા હોય છે, પણ ક્યાંય હટ હોતો નથી કે મારે આમ જ કરવું છે. અરે હટ એમાં આખા કસાઈની તીવ્રતા, ભલે આપણે કસાય એટલે એમ નહીં, પણ એની હઠમાં કૃત્રિમતા આવી જાય છે, સહજતા રહેતી નથી. તો સાધના તો સહજપણે રહેલી હોય છે. તો એ મુમુક્ષુઓને ફરીથી આપણે પણ આપણી ભૂમિકાથી વાત કરીએ. પહેલી આપણે શું હોય? ના મારે તો ખાલી શું કરવું છે, ચોવીસે કલાક સ્વાધ્યાયમાં જ રહેવું, ચિંતન મનનમાં જ રહેવું, મંદિરે જવાય ન જવાય ચાલશે, કદાચ પૂજામાં ને ન જવાય તો ચાલશે. એ શું હશે? હઠ છે. અરે મુનિ દશા જેવી ચારિત્રની પણતીમાં પણ બોલી તો લઈએ છીએ, પ્રતિક્રમણમાં છેલ્લે સ્વાધ્યાય એ પરમ તપ છે. ક્યાં ક્યાં કોની વાત હતી? એ કોની વાત છે? મુનિરાજ માટે. અંતર બાહ્ય બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન તપ કોઈ દી થયું થશે ને ત્રણેય છે ને. અને એવું પાછું કોણે કીધું છે? પ્રવીણ પુરુષ જે શ્રી ગંધર્વદેવ એમના દ્વારા. તો મુનિ દશામાં પણ જો સ્વાધ્યાયની એટલી અધિકતા રહે છે તો એનો અર્થ નથી કે અઠ્યાવીસ મૂળ મારે નથી પાડવા, મારે છ આવશ્યક છે, પાંચ સમિતિ છે, એવું નથી. એવું નથી. સ્વાધ્યાયની મુખ્યતા હો, પણ એનો હઠ ન હો કે બીજું ન હો. શ્રાવકના પણ છ આવશ્યક જે પાડ્યા છે, કેવી રીતે પાડ્યા છે? કારણ કે એ દશા છે એ શ્રાવક એટલે તો પાંચમી ગુણસ્થાન. અને ખરેખર આપણને પણ એ લાગુ પડી શકે છે કે એક સરખો કોઈ ધારા શુદ્ધોપયોગની તો રે તો શ્રેણી માંડીને શું થઈ જાય. અરે ચિંતનમાં પણ એક ધારા નથી રહેતી, વિકલ્પ બદલે છે. તો વિકલ્પ બદલે છે તો ક્યાંય એકાંતમાં નહીં રહેતો, એના ભાગ એટલા માટે પાડ્યો તારો ઉપયોગ ચિંતનમાં ન રહે તો જીનેન્દ્ર પૂજામાં ગુરુ ઉપાસનામાં. અરે એ પ્રકાર હજી એ તો છે, ત્રણ ત્રણ આવ્યા ને. પેલા ત્રણ ક્યાં આવે છે? જીનેન્દ્ર પૂજા, દર્શન બધું એમાં, પછી ગુરુ ઉપાસના અને ત્રીજું સ્વાધ્યાય. એમાં ત્રણ કોણ આવી ગયા? દેવશાસ્ત્ર ગુરુ, સ્વાધ્યાય શાસ્ત્ર આવી ગયું ને એમાં દેવશાસ્ત્ર. પછી એમાં પણ ઉપયોગ ન રહે તો શું છે? સંયમ તપ અને દાન આવા પ્રકારના હોય સહજના. એટલે માટે એક બહુ જ વિચાર છે, વિકલ્પોનો કાળ હોય છે અને જે અહીંયા ઉત્સર્ગ માર્ગ કે છે એની ધારા હોય છે. વિતરાગતા માટેની ઓલું ક્રમ નથી હોતો કે સમ્યક દર્શન થયા પછી સમ્યક દર્શન માટે કેટલો કાળ આપશું, ચોવીસ કલાકમાં ટાઈમ સ્લોટ કે ને કેટલો આપશું. એ પણતીની શું હશે? નિરંતર ધારા હશે. પણ વિકલ્પ કેવો છે? એ એક સરખો નહીં ટકી શકે. અસંખ્ય સમય તો ઉપયોગ પલટતો જ હોય છે, આપણને પકડાય કે ન પકડાય. તો એ રીતે અહીંયા આવા ક્રમ, તો એમાં કોઈનો શું ન હોય? શું ન હોય? આગ્રહ હઠ ન હોય કે મારે શુદ્ધોપયોગમાં જ રહેવું છે. મુનિ દશામાં પણ ન હોય તો પછી આપણી તો કોઈ વાત નથી. હા, ભાવના નિરંતર રહ્યા કરે કે મને એવા વિકલ્પ હો કે મને મારા સ્વભાવથી દૂર ન લઈ જાય. પૂજ્ય બેનસી એને બીજી રીતે શું કહેતા, આત્મા ફરતે ટેલ મારજે. જેમ મંદિરમાં દર્શન કરાવે તો ક્યાં કરજે, મંદિર બંધ હોય તો ન્યાયને શું મારજે, ટેલ મારજે. એમ પ્રણતિને પણ ક્યાં રાખજે, એ સ્વભાવની ફરતે ટેલમાં રાખજે. અરે પ્રણતિને એટલી દૂર ન લઈ જતો કે જેથી પાછી વળવી મુશ્કેલ. ઘરથી કેટલા દૂર જાવ, પાછા આવી શકાય એટલું. પછી જ્ઞાન પછી ન હોય એમ અહીંયા કે બેયનો અહીંયા અપવાદ મારનો કે ઉત્સર્ગમાં, તો ના, મારે હવે વિકલ્પોમાં જ રહેવું છે. 28 મૂળગુણના વિકલ્પમાં જ રહેવું છે, મારે પૂજા ભક્તિના વિકલ્પમાં જ રહેવું છે. સાદે તો એમ પણ હટ ન, મારે સ્વભાવ પ્રાપ્તિના પુરુષાર્થનો પણ આખો જેને કહેવાય સુમેળ, જગતમાં સુમેળ કરીએ છીએ કે નથી કરતા, કોના માટે? 24 કલાકમાંથી આપણે એક પેલા પાડીએ ક્રમ શરીરને માટે, ભલે આમ મુખ્યપણે વધારે હશે, પછી એમાં પણ શું હશે, તકલીફ હોય તો ઓફિસમાં જવું હોય તો જઈએ છીએ, કુટુંબ પરિવાર માટે પણ કરીએ, બધા માટે થોડો થોડો શું હોય છે કે નહીં ટાઈમ, કારણ કે એક ધારા રહેતી નથી. એમ અહીંયા પણ આગ્રહ ન હોય, તારી ભૂમિકા છે, હા તું એકવાર શ્રેણી માંડી લેજે, પછી કોઈ ક્રમ નહીં કરતો તારે. પણ જ્યાં નથી ત્યાં સુધી આવા વિકલ્પોનો અને અંતરની પ્રણતિનો, અને એટલા માટે બહુ જ એના માટે હોય છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિચારીને પજુ કરજે. હઠથી મુનિ દશા લીધી હોય ને બાય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નથી તો શું થાય? આજકાલના શ્રાવકો કેવા છે, કઈ એના આરદાનની ખબર નથી. પણ ખબર નથી તો પણ તારી યોગ્યતા પેલા વિચારવી હતી ને, બીજાને કેવા કરતા પણ તારી કેવી યોગ્યતા. સ્વરૂપ ગયું ને વ્રતિનું, ગયું વ્રત અભિમાન. પોતાની પણતીની શું મર્યાદે, એનો તો વિચાર ન કર્યું, મોટું વ્રત લઈ લીધું અને ન પડાય તો કોના ઉપર આપણે કરીએ છીએ, આખા સમાજ ઉપર. તારા પરિણામનો દ્રવ્ય ક્ષેત્ર કા, ફરીથી બે શું ફરક પડે છે, ભાવના જુદી વાત છે અને હઠ જુદી વાત છે. નિષદ કોનો છે, ભાવનાનો કે હઠનો? હઠનો તો નિકોની હઠ કે ઉત્સર્ગ માર્ગ કે અપવાદ માર્ગની, કે કોઈ એનો આગ્રહ ન હોય, એક એક હઠ ન હોય. પણ હવે એનાથી આગળ ફરીથી વાત એ પ્રવચન સારમાં કોના ઉપર છે, મુનિરાજનો દીક્ષા લીધાને એના. અહીંયા પૂજ્ય બેનસીએ સેના ઉપર લીધી છે, આપણા માટે પણ, મુમુક્ષુ આપણા માટે પણ. અહીંયા આપણને એ રીતે કીધું છે, તું ક્યારે પણ બોજો એ રીતે રહેતો નહીં, સહજતાથી તારી પણતી જેવું તારી પુરુષાર્થ યોગ્યતા એ પ્રકારે કરે. ભાવના ઉત્કૃષ્ટ મુનિદશા શું કામ, સિદ્ધપણાની ભાવના કરજે. પણ પોતાની ભાવના પ્રમાણે પાત્રતા યોગ્યતા ન હોય, બાયમાં દ્રવ્યેતકા ભાવ ન હોય તો એ રીતે મર્યાદામાં એ રહેજે. હવે તો આવું કરતો નહીં, આવું ઉત્સર્ગ કે અપાર માર્ગનો આગ્રહ એટલે હઠ ન હોય તો કેવું હોય, આ નાસ્તી હવે કેવું હોય એની વાત વિસ્તારથી આપણને.
તીર્થંકરો